જય જિનેન્દ્ર. આપણે પાર્લા પાઠશાળાના અંતર્ગત શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. મંગલાચરણ માટે બધા હાથ જોડી લેશે.
નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો અજાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણિ, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જો આપણે હમણાં જ પાર્લા જૈન મંદિરમાં મહામંગલકારી સાતમો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો અને શ્રુત પંચમીના દિવસે આપણા પાર્લા જૈન મંદિરમાં શ્રી 1008 વર્તમાન વિદેહ ક્ષેત્રમાં સાક્ષાત બિરાજમાન એવા શ્રી સિમંદર ભગવાનનો પાર્લા જૈન મંદિરમાં પધરામણીનો મહોત્સવ અને શ્રી શાંતિનાથ ભગવાન તથા મહાવીર ભગવાનનો સ્થાપનાનો દિવસ આપણે ઉજવ્યો. આ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ એ તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના ઉત્કૃષ્ટ સાધન તરીકે વિખ્યાત છે, તો આપણે એનો ખૂબ લાભ લીધો. સાથે સાથે જ આપણે શ્રુત પંચમીના દિવસે શ્રી પુષ્પદંત અને ભૂતબલી આચાર્ય દ્વારા રચિત અને શ્રી ધરસેન આચાર્ય દ્વારા ઉપદેશિત એવો જે પ્રથમ શ્રુત સ્કંદ એના રૂપમાં ષટખંડાગમ શાસ્ત્રોની રચનાનો અને સાધારણ રીતે જીનવાણી માતા એનો ખૂબ મહોત્સવ આપણે ઉજવ્યો. આ બધા જે ઉપકારી દેવશાસ્ત્ર ગુરુ એનો મહોત્સવ આપણે સેના માટે ઉજવીએ છીએ કે આ દેવશાસ્ત્ર ગુરુનો આપણા પર પરમ ઉપકાર છે કે જેના આધારે જ આપણને તત્વનું શ્રવણ અને સમજણ આપણને થાય છે અને એ તત્વના આધારે જ જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. આપણે આજે અહીંયા નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંનો જે વિષય આપણો ચાલુ છે, તો આજે દેવશાસ્ત્ર ગુરુ ભગવાન જે છે ને જેનો આપણે મહોત્સવ ઉજવી રહ્યા છે, તો એ વ્યવહારની અપેક્ષાએ ભલે નિશ્ચયથી પોતાનો આત્મા જ એક આશ્રય કરવા યોગ્ય છે, ભલે વ્યવહારની અપેક્ષાએ એ દેવશાસ્ત્ર ગુરુ આશ્રય કરવા યોગ્ય છે, પણ એ વ્યવહાર કેવાથી એમનું મહત્વ 1% પણ ઓછું થતું નથી. ભલે એની અપેક્ષા એકવાર જે પોતાના આત્મા તરફ દ્રષ્ટિ કરે છે એને દેવશાસ્ત્ર ગુરુ પણ ગૌણ થઈ જાય છે અને નિશ્ચય નહીં જે પોતાનો એક શુદ્ધાત્મા જ મુખ્ય છે, તો પણ જે સંસારના અનંત મિથ્યાદ્રષ્ટિ જીવો છે એ મિથ્યાદ્રષ્ટિ જીવોને લૌકિક અન્ય વિષયોમાંથી પોતાના આત્મા તરફ દોરવા માટે, લાવવા માટે દેવશાસ્ત્ર અને ગુરુ સમાન બીજું કોઈ ઉપકારી નથી. માટે એને વ્યવહાર તરીકે પણ, વ્યવહાર પણ એક સમ્યક શુદ્ધ જ્ઞાનનો અંશ છે ને, એટલે સમ્યક જ્ઞાનના અંશ તરીકે દેવશાસ્ત્ર ગુરુ ભગવાનને પૂજનીય કયા છે, ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે એ રીતે એ દેવશાસ્ત્ર ગુરુનો ખૂબ મંગલમય મહોત્સવ આપણે પાર્લા જૈન મંદિરમાં હમણાં લાસ્ટ વીકમાં ઉજવ્યો. આપણે હવે જે એક અઠવાડિયા પહેલા જ્યાં આપણે આ પાઠશાળા રોકાઈ હતી એનાથી જ આગળનો વિષય આજે લેશું. જો આપણે કેની ચર્ચા ચાલે છે? નયોની ચર્ચા ચાલે છે. પ્રશ્નોત્તર માળાનો આઠમો અધિકાર પ્રમાણ, નય અને નિક્ષેપ અધિકાર. એમાં મૂળભૂત વસ્તુ શું છે કે કોઈ પણ પદાર્થને જાણવા માટે હેતુ શું છે, કોઈ પદાર્થને જાણવાનો હેતુ આપણી પાસે શું છે. હેતુ એટલે કે આપણી પાસે એવી કઈ વસ્તુઓ છે જેનાથી આપણે પદાર્થને જાણી શકીએ છીએ. તો અહીંયા ચાર હેતુ આપ્યા, ઉપાય પદાર્થને જાણવાના ચાર આપ્યા. કયા? લક્ષણ, પ્રમાણ, નય અને નિક્ષેપ. બરાબર. એમાં આપણે લક્ષણની ચર્ચા પહેલા ખૂબ વિસ્તારથી થઈ ગઈ. લક્ષણ કોને કહ્યું હતું કે એ પદાર્થનો એવો એક વિશેષમાં પણ વિશેષ ગુણ કે જે એ પદાર્થમાં જ જોવામાં આવે છે અને અન્ય પદાર્થોમાં જોવામાં નથી આવતો, કે જેના આધારે પદાર્થને અન્ય પદાર્થોથી જુદો પાડી શકાય તેને લક્ષણ કહે છે. લક્ષણ એટલે એ પદાર્થનો એવો અવિનાભાવી ગુણ કે આના વગર, લક્ષણ વિના પદાર્થ નથી, પદાર્થ વિના લક્ષણ નથી, બે બાજુ જેમાં ઇમ્પ્લિમેન્ટ થાય તેને લક્ષણ કહેવામાં આવે છે. અનેક મળેલી વસ્તુઓમાંથી જે વિશેષ હેતુ દ્વારા પદાર્થને જુદો પાડી શકાય તેને લક્ષણ કહેવામાં આવે છે. બરાબર. આ લક્ષણમાં આપણે આત્મભૂત લક્ષણ અને અનાત્મભૂત લક્ષણ, આત્મભૂત એટલે જે ત્રિકાળી, ત્રણેય કાળ એ પદાર્થનું લક્ષણ હોય તે, અને અનાત્મભૂત એટલે ત્રિકાળી નથી પણ અમુક પરિસ્થિતિમાં અમુક સંજોગોમાં કોઈ અન્ય પદાર્થને પણ આ પદાર્થનું લક્ષણ બનાવીને કહેવું તેને અનાત્મભૂત લક્ષણ કહેવાય છે. એની આપણે ચર્ચા કરી. અને આત્મભૂત લક્ષણની અંદર આવતા દોષો કયા દોષ હતા? અવ્યાપ્તિ દોષ, અતિવ્યાપ્તિ દોષ અને અસંભવ દોષ, એ ત્રણ જાતના દોષ, એની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી. બરાબર. એના પછી આપણે પ્રમાણ અને નય અધિકાર શરૂ કર્યો. તો સૌથી પહેલા આપણે પ્રમાણ જોયું. પ્રમાણ જ્ઞાન કોને કહેવાય? કે વસ્તુને દરેક પડખાથી જાણીને એનું આખું સ્વરૂપ સમજી લેવું તેને પ્રમાણ જ્ઞાન કહે છે. એ પ્રમાણ જ્ઞાનના બે ભેદ આપણે જોયા હતા. પ્રમાણ એ પણ સમ્યક જ્ઞાનનો ભેદ છે. સમ્યક જ્ઞાનના ભેદ પ્રમાણ. પ્રમાણના બે ભેદ, પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. જેવું પ્રમાણ જ્ઞાન આત્માથી સીધું ડાયરેક્ટ થાય, જેને કોઈ ઇન્દ્રિય કે મનના સંયોગની જરૂરત નથી, એવા જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન કહેવાય છે. તો અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન, આ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. એમાં પણ કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે અને અવધિ અને મનપર્યાય જ્ઞાન દેશ પ્રત્યક્ષ, એટલે અંશે અંશે જ્ઞાન છે ને, એટલે દેશ પ્રત્યક્ષ જ્ઞાન. અને પરોક્ષ જ્ઞાન કયા છે? તો મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. કેમ પરોક્ષ છે? કેમ કે પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય છે, માટે મતિ અને શુદ્ધ જ્ઞાન પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. હવે પરોક્ષ ભલે હોય પણ જ્યારે જીવ પોતાના આત્માનો અનુભવ કરે છે, એ જ્ઞાન પોતાના આત્મસન્મુખ થાય છે, ત્યારે પાંચ ઇન્દ્રિયનું તો કંઈ કામ જ નથી. કેમ કે પાંચ ઇન્દ્રિય તો પર પદાર્થને જ જાણે છે. મનથી શરૂઆતમાં વિકલ્પ ભલે કરે કે હું આત્મા છું, હું શુદ્ધ છું, બુદ્ધ છું, પછી છેવટે વિકલ્પો પણ અટકી જાય અને જીવ આત્માનો ડાયરેક્ટ અનુભવ કરે, એટલે કે ઇન્દ્રિય અને મન વગર આત્માનો ડાયરેક્ટ અનુભવ કરે, તો એને સ્વાનુભવ, એને સમ્યક દર્શન કહેવાય છે ને. તો સમ્યક દર્શનની ક્ષણમાં મતિશ્રુત જ્ઞાન પણ પ્રત્યક્ષ જ્ઞાન છે. બરાબર. આની ચર્ચા પણ આપણે વિસ્તારથી થઈ ગઈ. એના પછી આપણે નય જ્ઞાનની શરૂઆત કરી હતી. નય કોને કહેવાય? વસ્તુ જે અનેક ધર્માત્મક છે, અનંત ધર્માત્મક વસ્તુમાં કોઈ એક ધર્મને, કોઈ એક પડખાને જાણવું અથવા કહેવું એને નય જ્ઞાન કહેવામાં આવે છે. વસ્તુના એક દેશ ભાગને જાણવાવાળા કે કહેવાવાળા જ્ઞાનને નય જ્ઞાન કહે છે. બરાબર. આ નયના પણ આપણે અનેક ભેદ પ્રભેદો આપણે જોયા હતા. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? કે વસ્તુ જો એક પડખાને જાણે તો નય કહેવાય અને બધા પડખાને જાણે તો પ્રમાણ કહેવાય. બરાબર. તો પ્રમાણની અંદર અનંત નયો આવે છે. પણ એનું ઇઝી ક્લાસિફિકેશન કરવું હોય તો શરૂઆતમાં નયના બે ભેદ કીધા. કયા બે ભેદ? નિશ્ચય નય અને વ્યવહાર નય. બરાબર. આ પેરેન્ટ ભેદ કીધા, નિશ્ચય નય અને વ્યવહાર નય. હવે નિશ્ચય નહીં ના પાછળ બે ભેદ કીધા, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં. બરાબર, દ્રવ્યાર્થિકના ત્રણ ભેદ, પર્યાયાર્થિકના ચાર ભેદ, એમ કરીને નૈગમ આદિ સાત ભેદો કીધા. કયા કયા સાત ભેદો હતા? નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં. બરાબર, પછી ઋજુસૂત્ર નહીં, ઋજુસૂત્ર નહીં, શબ્દ નહીં, સમભિરૂઢ નહીં અને એવંભૂત નહીં, એમ કરીને સાત નયો. નિશ્ચય, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના ત્રણ અને ચાર, એમ કરીને સાત. આ સાતે સાત નિશ્ચય નયના ભેદ. બરાબર, એની ચર્ચા આપણે વિસ્તારથી થઈ ગઈ. એના પછી આપણે વ્યવહાર નયના પહેલા બે ભેદ કર્યા હતા. કયા? સદભૂત વ્યવહાર અને અસદભૂત વ્યવહાર. હવે સદભૂત વ્યવહારના પણ ઉપચરિત સદભૂત, અનુપચરિત સદભૂત. સિમિલરલી અસદભૂતના પણ ઉપચરિત અસદભૂત, અનુપચરિત અસદભૂત, એમ કરીને ટોટલ ચાર ભેદો વ્યવહાર નયના થયા. આની ચર્ચા પણ આપણે બે જુદા જુદા એંગલથી, બરાબર, એક પહેલા આગમના એંગલથી વ્યવહાર નયો અને પછી અધ્યાત્મના એંગલથી વ્યવહાર નયો, જે પંચાધ્યાયી ગ્રંથમાં આપવામાં આવ્યા છે. આ બધાની ચર્ચા આપણે વિસ્તારથી લાસ્ટ ક્લાસ સુધી કરી. જો આપણે લાસ્ટ ક્લાસમાં 79th ક્વેશ્ચન લીધો હતો, પ્રશ્નોત્તર માળા બીજા અધ્યાયનો આઠમું પ્રકરણ, એમાં પંચાધ્યાયી અનુસાર આધ્યાત્મિક દ્રષ્ટિએ કહેલા વ્યવહાર નહીંના ચાર ભેદોની ચર્ચા આપણે કરી. બરાબર, આખું વિસ્તારથી આપણે અત્યાર સુધી જેટલું પણ સિલેબસ કવર કર્યો છે આઠમા અધ્યાયમાં, એ બધાનું રીકેપ આપણે એકવાર જોઈ લીધું. બરાબર, હવે જો વ્યવહાર નયની ચર્ચા, એના ઉદાહરણો અને કયા નયમાં શું આવે છે, એ બધું વિસ્તારથી આપણે છેલ્લા બે ક્લાસમાં થઈ ગયું છે. અત્યારના હવે એના વધારે ડિટેલ રિવિઝનમાં નથી જતા. જેને એમાં ઇન્ટરેસ્ટ હોય અને મિસ થયું હોય તો લાસ્ટ બે ક્લાસ તમે ધ્યાનથી સાંભળજો. આપણે જો આજે 80th ક્વેશ્ચનથી આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 80, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીંનો વિષય શું છે? જો આજે આપણે જે સમજવાના છે પહેલા એનું હાઈ લેવલ વર્ણન જોઈ લઈએ. આપણે ક્યાંથી શરૂઆત કરી હતી કે નયના બે ભેદ પાડ્યા હતા નિશ્ચય ને વ્યવહાર, નિશ્ચયના બે ભેદ પાડ્યા હતા દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક. એટલે મુખ્ય ચાર નયો આપણે વાત કરી, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક અને નિશ્ચય વ્યવહાર નયો. અને એના ભેદ પ્રભેદો જોઈને હવે આપણે આજે પાછો સંકેલો કરવાના છે. એટલે આજે અમુક જનરલ ક્વેશ્ચન્સ જે નિશ્ચય વ્યવહાર નહીં અને દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નહીંના છે, જે સમરીના રૂપમાં પાછું એને વાળીને ફરીથી મુખ્ય નયો ઉપર લઈ આવશે. એના પછી આજે આપણે ત્રણ જાતના બીજા જુદા નયો જોશું, શબ્દ નહીં, અર્થ નહીં અને જ્ઞાન નહીં. બરાબર, અને જો એના પછી ટાઈમ મળશે તો શાસ્ત્રના અર્થ કરવાની પદ્ધતિ, એ એક નવો વિષય છે, એને પણ આપણે શરૂઆત કરશું. જો પ્રશ્ન નંબર 80, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીંનો વિષય શું છે? બરાબર, આપણે વાત શું થઈ હતી, નહીંના બે પ્રકાર નિશ્ચય અને વ્યવહાર. એમાં નિશ્ચય નહીંના બે પ્રકાર, દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક. દ્રવ્યાર્થિક નહીંનો વિષય શું? કે પદાર્થને, વસ્તુને દ્રવ્યના એંગલથી જોવું. બરાબર, દરેક પદાર્થ દ્રવ્ય પર્યાયાત્મક છે, એનો એક અંશ ત્રિકાળી છે અને એક અંશ ક્ષણિક છે. પદાર્થનો ત્રિકાળી અંશ જે છે એ દ્રવ્ય ગુણાત્મક, ત્રણેય કાળ સ્થિર રહેવા વાળો અખંડ એક પદાર્થ છે, એમાં કોઈ ચેન્જીસ થતા નથી, કેમ કે ત્રિકાળી અંશ છે. બરાબર, અને પદાર્થનો બીજો અંશ જે ક્ષણિક અંશ છે એ પર્યાયાત્મક, એવર ચેન્જિંગ, દર સમયે નવો 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 થનાર એવો ક્ષણિક અંશ છે. બરાબર, તો જે નય એટલે જ્ઞાનને એક રીતે જોવાની પદ્ધતિ અથવા એક રીતે વર્ણન કરવાની પદ્ધતિ, તો જે નય પદાર્થને ક્ષણિક જાણે છે, ક્ષણિક એંગલથી જુએ છે, એને પર્યાયાર્થિક નય કહેવાય છે. અને જે નય પદાર્થને ત્રિકાળી જાણે છે, એને ત્રિકાળી જ જુએ છે, તો એને દ્રવ્યાર્થિક નય કહે છે. બરાબર, જો એને જ આપણે અહીંયા ફરીથી વાંચીએ આન્સર. ક્વેશ્ચન નંબર 80, દ્રવ્યાર્થિક નયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે અને પર્યાયાર્થિક નયનો વિષય ક્ષણિક છે. બરાબર આવી ગયું. દ્રવ્યાર્થિક નયના વિષયમાં ગુણ જુદો નથી. જો આ એક નવો પોઈન્ટ છે, ધ્યાન આપજો. આપણે જનરલી શું કહીએ, પદાર્થ જે છે એ દ્રવ્ય ગુણ અને પર્યાયાત્મ છે, બરાબર. એમાં પર્યાયને તો છૂટી પાડીએ છે અને એને ક્ષણિક અંશ કહીએ છીએ, પણ આ બાજુ દ્રવ્ય અને ગુણને ભેળવીને, બેવને મિક્સ કરીને ત્રિકાળી અંશ કહીએ છીએ, બરાબર. હવે ત્રિકાળી અંશ કહેતા એક અખંડ આખી વસ્તુ છે કે એમાં અનંત ગુણોના ભેદ 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 કરીને અંદર આખું ભરેલું છે, કેવી રીતના છે, કેવી રીતના સમજવું આપણે, ખ્યાલ આવે છે ને? તો જો આગળ જયારે દ્રવ્ય ગુણના આપણે અધિકાર ભણતા હતા ત્યારે એમાં એક ઉદાહરણ આવ્યું હતું કે જેવી રીતના ઘઉંની ગુણીમાં, ઘઉંની ગુણી હોય ને આપણે 25 કિલોની 50 કિલોની ગુણીઓ હોય અથવા મોટી મોટી બરણી હોય જેમાં આપણે ઘઉં ભરીએ આખા વર્ષના, તો એમાં કેવી રીતના હોય, એક મોટો ડબ્બો હોય અને એની અંદર ઘઉં ભરેલા છે, સમજો એની અંદર 100 ઘઉંના દાણા છે, હા 100 થી વધારે હશે પણ આપણે 100 ધારીએ, તો 100 દાણા જે છે એ દાણા જુદા જુદા છે ને, જે એક દાણો નીચેના ભાગમાં રહેલો છે એ જ દાણો ઉપરના ભાગમાં નથી, ઉપરના ભાગમાં જુદો દાણો છે, ખ્યાલ આવે છે કે નહીં? હા, એવી જ રીતે સમજો આ આત્મામાં 100 ગુણ ભરેલા છે, બરાબર, જ્ઞાન દર્શન સુખ વીર્ય અસ્તિત્વ વસ્તુત્વ આદિ. તો શું આત્મામાં ગુણો એવી રીતના ભરેલા છે કે એક જ્ઞાન ગુણ જરા નીચેના ભાગમાં ભરેલો છે આત્મામાં, અને અસ્તિત્વ ગુણ આદિ ઉપરના ભાગમાં છે, અથવા ઊંધું કરી નાખો, અસ્તિત્વ ગુણ વસ્તુત્વ સામાન્ય ગુણો નીચે ભરેલા છે અને વિશેષ ગુણો ઉપર ભરેલા છે, શું આત્મામાં અથવા કોઈ પણ દ્રવ્યમાં ગુણો આવી રીતના ભરેલા છે? તો ના, આવી રીતના નથી ભરેલા. તો કેવી રીતના ભરેલા છે? જેવી રીતના તલમાં તેલ, તલના દાણા હોય ને, હા સેસમી સીડ્સ, એની અંદર તેલ કેવી રીતના હોય કે એના એના ખૂણે ખૂણામાં તેલ છે, એનો કોઈ પણ અંશ તમે સ્ક્વીઝ કરો તો એમાંથી તેલ બહાર આવે છે. એવી જ રીતે સાકરમાં મીઠાશ, સાકરના ડબ્બામાં નીચેનો સાકરનો દાણો લો કે ઉપરનો સાકરનો દાણો લો, મીઠાશ તો બધેથી જ આવે છે ને. તો એવી જ રીતે આત્મામાં જે અનંત ગુણો ભરેલા છે, તો આત્માના દરેકે દરેક પ્રદેશ પર એ અનંતાનંત ગુણો ભરેલા છે. તો વસ્તુનો જે ત્રિકાળી અંશ છે કેવી રીતના છે કે એક જ અખંડ પિંડ, આખો એક દ્રવ્ય જ છે, એમાં ગુણો જુદા જુદા ભરેલા નથી. આ તો દ્રવ્ય અને ગુણ એ બે રીતે કહેવાની પદ્ધતિ છે, બાકી વસ્તુ તો એક જ છે ને. ગુણો શું છે? એ વસ્તુની જ વિશેષતા, વસ્તુને અલગ અલગ સ્પેશિયાલિટીથી કહેવું એને ગુણ કહેવાય છે, બાકી ગુણ કંઈ જુદો પદાર્થ નથી, દ્રવ્યની જ વિશેષતાને ગુણ કહે છે, બરાબર. તો જો હવે અહીંયા પોઈન્ટ શું છે કે જ્યારે આપણે દ્રવ્યાર્થિક નયને જોઈએ છે તો દ્રવ્યાર્થિક નય એ વસ્તુના સ્થિર અંશને વિષય કરે છે, એક ત્રિકાળી અંશનો વિષય કરે છે. હવે ત્રિકાળી અંશનો વિષય કરે છે ત્યારે એ દ્રવ્યને જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, આમ એક એક ગુણ જુદો જુદો કરીને નથી જોતું. દ્રવ્યાર્થિક નય આ વસ્તુને જ્યારે ત્રિકાળી જુએ છે તો એક એક ગુણને જુદો કરીને નથી જોતું, કેમ કે જ્યાં જુદો કરીને જોએ, એક એક ગુણને જોએ, તો એમાં તો વિકલ્પ ઉભા થાય છે ને, એ હવે ત્રિકાળી રહ્યું નહીં, ત્રિકાળી રહ્યું નહીં. કેમ કે જ્ઞાન ગુણમાં આમ થાય છે, દર્શન ગુણમાં આમ થાય છે, ચારિત્ર ગુણમાં આમ થાય છે, એમ વિચાર કરતા એક એક ગુણ પર વિચાર થાય તો એ તો પર્યાયનો અંશ થઈ ગયો ને, કેમ કે એક એક ગુણમાં જો આમ થયું, આમ થયું, આમ થયું, ખ્યાલ આવ્યો ને? એ જ વસ્તુ જો અહીંયા આપણને કહે છે, દ્રવ્યાર્થિક નયના વિષયમાં ગુણ જુદો નથી, કેમ કે ગુણને જુદો પાડીને લક્ષમાં લેતા વિકલ્પ ઉઠે છે. એક એક ગુણનો જુદો જુદો વિચાર કરીએ તો વિકલ્પ ઉભા થાય છે, અને વિકલ્પ તો પર્યાયાર્થિક નયનો વિષય છે. દ્રવ્યાર્થિક નય જે સ્થિર ત્રિકાળી અખંડ વસ્તુ છે, આપણે દ્વારે ઘડીને અખંડ કેમ કહીએ છીએ, કેમ કે અનંત ગુણો ભલેમાં છે, અનંત ગુણો એક 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 કંઈક જુદા જુદા પ્રદેશ પર જુદા ગુણો છે એમ નથી, આખા પદાર્થની જ અનંત વિશેષતાઓ છે. હવે જ્યાં અનંત એની વિશેષતાઓ છે એમાં એક એક વિશેષતા લઈને કહીએ તો એ તો નય, એ તો પર્યાયાર્થિક નયનો અંશ થઈ ગયો, કેમ કે એક પર્યાયમાં એક ગુણને કીધું, બીજી પર્યાયમાં બીજા ગુણને કીધું, ત્રીજી પર્યાયમાં ત્રીજા ગુણને કીધું, એમ કરતા કરતા તો આ ગુણો જેમ બદલાયા કરે છે કે નહીં, જેવી રીતના પર્યાય દર સમયે બદલાય છે, એવી રીતના એક એક ગુણોનું વર્ણન કરતા એ ગુણો પણ એક પછી એક આવે છે, તો એ પણ બદલાયા કરે છે. તો ત્રિકાળી અખંડ કેવી રીતના રહ્યું, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જ્યાં એક એક ગુણોનું ભેદ પાડીને વર્ણન કરવું હોય તો એ પર્યાયાતિક નયનો વિષય છે. અને દ્રવ્યાતિક નયનો વિષય શું છે? એક અખંડ આત્માને બસ ત્રિકાળી એવી ને એવી એક સેમ ટુ સેમ વસ્તુ એને જાણવી, અનંત ગુણાત્મક એવી વસ્તુનો અનુભવ કરવો, બસ એ દ્રવ્યાતિક નયનો વિષય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ પહેલો પોઈન્ટ છે. હવે સેકન્ડ પોઈન્ટ, દ્રવ્યાર્થિક નયને નિશ્ચય નહીં અને પર્યાર્થિક નયને વ્યવહાર નહીં કહે છે. જો આપણે અત્યાર સુધી પ્રશ્નોત્તર માળા હમણાં જે ભેદ પ્રભેદ જોયા એમાં આપણે શું જોયું કે નિશ્ચય નહીંના બે ભેદ, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં, અને વ્યવહાર નહીંના બીજા પેલા જે સદભૂત ને અસદભૂત ને એ બીજા બધા ભેદો. હવે અહીંયા શું કહે છે કે દ્રવ્યાર્થિક નહીં ને નિશ્ચય નહીં અને પર્યાયાર્થિક નહીં ને વ્યવહાર નહીં કહે છે. જો ક્યારેક આપણે અધ્યાત્મની અપેક્ષાએ જોઈએ ને, આગળ જે ભેદ પ્રભેદ કીધા અને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ને નિશ્ચયના ભેદ કીધા એ આગમની અપેક્ષા છે. હવે જ્યાં અધ્યાત્મની અપેક્ષા જોઈએ, અધ્યાત્મની અપેક્ષામાં આપણું લક્ષ, આપણું આખું ફોકસ ક્યાં જવાનું છે, ક્યાં જવું જોઈએ કે ભાઈ આત્મા ઉપર. દ્રષ્ટિનો વિષય શું છે? આ ત્રિકાળી ધ્રુવ આત્મ વસ્તુ. આપણું આખું જ્ઞાનનું ફોકસ ક્યાં લઈ જવાનું છે કે આ ત્રિકાળી વસ્તુ જે આત્મદ્રવ્ય શુદ્ધ દ્રવ્ય છે, જેવો મારો એવો જ અરિયંત ભગવાનનો એવો શુદ્ધ દ્રવ્ય, એના પર આપણું આખું જ્ઞાનનું ફોકસ લઈ જવાનું છે. પણ ત્યાં પર્યાયાર્થિક નહીં પર જોતા કે જો મને આવો ભાવ થયો, આવો ભાવ થયો, આવો ભાવ થયો એમ કરીને વારે ઘડીએ જે બદલતી પર્યાયો છે એના પર નજર જતા એ ત્રિકાળી વસ્તુ પર નજર આવતી નથી, માટે એને વ્યવહાર કહીને જુદો કરી નાખે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પર્યાયાર્થિક નહીં ને વ્યવહાર નહીં કીધું, અને દ્રવ્યાર્થિક નહીં ને નિશ્ચય કરવા યોગ્ય ખરેખર વસ્તુ શું છે કે ભાઈ આ જ કરવા યોગ્ય છે. પ્રગટ કરવા યોગ્ય શું છે કે આ ત્રિકાળી ધ્રુવનો અનુભવ પ્રગટ કરવા યોગ્ય છે. તો પર્યાયમાં શું થાય છે કે ભાઈ જ્ઞાન થાય છે, દર્શન થાય છે, આ બધા જે જુદી જુદી જીવની પર્યાયો થઈ ને, હમણાં રાગદ્વેષ થયા, હમણાં સમ્યક દર્શન થયું, હમણાં કેવલ જ્ઞાન પ્રગટ થયું, આ બધી જુદી જુદી પર્યાયો એ બધું પર્યાયાર્થિક નયનો વિષય છે એમ કરીને એને વ્યવહાર નહીં કરી નાખે. કેમ કે નિશ્ચય સુધી પહોંચવું છે ને, આત્માના ત્રિકાળી અખંડ અનુભવ સુધી પહોંચવું છે, તો એ એક એક પર્યાયમાં જોડાયા કરશું તો ત્યાં આત્માનો અનુભવ કેવી રીતના થશે? માટે જેવી રીતના વ્યવહાર નહીં બાહ્ય વસ્તુથી બચાવીને આત્મ સુધી લઈ આવે છે, એવી રીતના આ પર્યાયનું જ્ઞાન, આ પર્યાયનું જ્ઞાન એ વ્યવહાર નહીં તરીકે આત્મા સુધી તો લઈ આવ્યું, પણ હવે જ્યાં ત્રિકાળીમાં જવું છે ત્યાં પર્યાયને પણ ગૌણ કરીને, જેવી રીતના નિશ્ચય નહીં વ્યવહાર નહીંનો નિષેધ કરે છે, એમ આ દ્રવ્યાર્થિક આ આત્મા એના તરફની દ્રષ્ટિ પેલા પર્યાયાર્થિક નહીં ને ગૌણ કરીને, એનો નિષેધ કરીને નહીં એને ગૌણ કરીને આત્મા તરફ જાય છે, માટે પર્યાયાર્થિક નહીં ને વ્યવહાર નહીં પણ કહે છે. અધ્યાત્મ દ્રષ્ટિમાં આવી રીતના નિશ્ચયને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકને વ્યવહાર એમ કહેવાની પણ પદ્ધતિ છે. બરાબર, આપણો ક્વેશ્ચન નંબર 80 થયો. હવે ક્વેશ્ચન 81, જો હવે પર્યાયાર્થિક દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકની વાત થઈ, હવે પાછું નિશ્ચય વ્યવહાર પર લઈ જાય છે. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ બંને ગ્રહણ ત્યાગમાં શો વિવેક રાખવો જરૂરી છે? જો આ બધાને ઘણીવાર ક્વેશ્ચન હોય છે કે ભાઈ તમે નિશ્ચય નહીં સમજાવ્યું, તમે વ્યવહાર નહીં સમજાવ્યું, આ બધું તો હવે સમજાયું, ઠીક છે, આપણે ઘણા ક્લાસ થયા, શું પરિભાષા છે અને શું કહો છો બધું સમજાયું, પણ હવે અમારે કરવું શું? આ બધું જાણીને હવે કરવું શું? કઈ વસ્તુને ગ્રહણ કરવી, કઈ વસ્તુનો ત્યાગ કરવો? આ તો જો આપણે જયારે પરિભાષા કરી હતી ત્યારે જ કહ્યું હતું, પણ હવે ફરીથી એને રિફ્રેશ કરીએ છીએ. જો જ્ઞાન બંને નયોનું કરવું, શું નિશ્ચય નહીં છે, શું વ્યવહાર નહીં છે, બંનેનું જ્ઞાન કરવું, પણ તેમાં પરમાર્થે નિશ્ચય નહીં જ આદરણીય છે એમ શ્રદ્ધા કરવી. નિશ્ચય નહીં એટલે વસ્તુ જેવી છે એને એવી ને એવી કહી દેવી, અને વ્યવહાર નહીં એટલે બે જુદા જુદી વસ્તુને જોડીને વાત કરવી અથવા કોઈ એક વસ્તુમાં ભેદ પાડીને વાત કરવી. હવે જ્યારે એકચ્યુઅલી વસ્તુમાં ભેદ નથી પણ એને એ ઇમેજિનરી ભેદ પાડીને વાત કરે છે, બે જુદી જુદી વસ્તુ કઈ મળીને કાર્ય કરતી નથી, પણ એને ઇમેજિનરી એવી રીતના મળીને વર્ણન કરે છે. હવે જેવું એ વ્યવહાર કહે છે એવું જ માની લઈએ તો મહાભૂલ થઈ જાય. જેવી રીતના આપણે એમ કહીએ કે ભાઈ આ દૂધ કોનું છે, તો આ દૂધ ગાયનું છે. એમ કહેતા આપણે એક ગાયનું દૂધ, પણ એ દૂધ કોનું છે? હવે સમજો, કોઈ એમ કહે કે ભાઈ આ મારું દૂધ છે, મારા ઘરનું છે. મારા ઘરનું કહેતા મારા ઘરમાંથી ઉપજતું નથી, એ તો પ્રાણીમાંથી આવે છે ને, ગાય ભેંસ આદિઓમાંથી આવે છે. તો વ્યવહારથી એમ કહેવાય કે ભાઈ આ દૂધ કોનું છે? તો આ તપેલાનું છે, આ મારા ઘરનું છે, અથવા તો આવું છે તેવું છે. એવું જુદું જુદું વર્ણન કરવાની પદ્ધતિ વ્યવહાર છે. પણ કંઈ એ તપેલાની અંદર કે ઘરની અંદર દૂધ ઉત્પન્ન થતું નથી, એ તો ક્યાંક બીજેથી આવે છે ને. જેવી રીતના આપણે ઘીનો ઘડો આદિ કહી દઈએ છીએ કે નહીં, તો ઘડો કંઈ ઘીનો થતો નથી. પાણીનો ગ્લાસ, તો પાણીનો કંઈક ગ્લાસ કંઈ પાણીનો બની જતો નથી. પણ જો જેવું કહીએ એવું જ માની લેવામાં આવે તો મોટી ભૂલ થઈ જાય છે. કયા પ્રયોજનવશ એવું કહેવામાં આવ્યું છે, જો એ સમજાઈ જાય તો સાચી વાત પણ સમજાઈ જાય છે. પછી એવી જ રીતે અહીંયા વ્યવહાર કયા પ્રયોજનવશ, કયા પ્રયોજનવશ કઈ વસ્તુને વ્યવહાર કહે છે એમ કહીએ તો નિશ્ચય સુધી પહોંચી જવાય છે. ખ્યાલ આવે? જો આગળ રેફરન્સ આપે છે, મોક્ષ પાવડમાં કહ્યું છે, જે યોગી વ્યવહારમાં સૂતો છે તે પોતાના કાર્યમાં જાગે છે, અને જે વ્યવહારમાં જાગૃત રહે છે તે પોતાના કાર્યમાં સૂતો રહે છે. એટલે જે યોગી એટલે મુનિરાજ વ્યવહારમાં જ અટકેલા છે, આ પર્યાયના ફેરબદલમાં, અથવા તો વ્રત ઉપવાસ આદિમાં, અથવા તો કોઈની પરોપકારી સેવા આદિમાં અટકેલા છે, કે પોતાના આત્મામાં સૂતેલા છે. સૂતેલા એટલે આત્માનું કાર્ય કંઈ કરતા નથી. અને જે યોગી પોતાના આત્માના અનુભવમાં લીન છે, તો એ વ્યવહારમાં કંઈ કરતા નથી, વ્યવહારમાં સૂતા છે. જો નીચે એનું વર્ણન કરે છે આખું વ્યવહારને, વ્યવહાર આ પરિભાષા જે આપણે જૂની પહેલા જોઈ હતી, વ્યવહાર અને નિશ્ચયની પરિભાષા, એ જ ફરીથી રિપીટ કરે છે. વ્યવહારને સ્વદ્રવ્યને પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ કાર્યાદિને, વ્યવહારને શું કરે છે? સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બે દ્રવ્યને મળાવીને, અથવા તેના ભાવોમાં ભેદ પાડીને, અથવા તેના કારણ કાર્યાદિને. કારણ કાર્યાદિ એટલે કે દ્રવ્ય પર્યાય, કોઈ દ્રવ્ય કોઈ પર્યાય રૂપે થયું, પદાર્થ કોઈ પર્યાય રૂપે કાર્ય રૂપે થયો, તો એને એકને બીજામાં મેળવીને નિરૂપણ કરે છે. માટે એવા જ શ્રદ્ધાંતિ મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. જેવી રીતના સમજો કે આપણે એમ કહીએ કે મેં સાકરનું જ્ઞાન કર્યું, અથવા મેં વાંદરાનું જ્ઞાન કર્યું, બરાબર. હવે જો મેં વાંદરાનું જ્ઞાન કર્યું હોય અને હું તો ત્રિકાળી આત્મદ્રવ્ય છું, તો ત્રિકાળી આત્મદ્રવ્ય જો વાંદરાનું જ્ઞાન કરે તો દર સમયે એને વાંદરાનું જ્ઞાન થવું જોઈએ. આખી જિંદગી ત્રણેય કાળ અનંતાનંત કાળ, ખ્યાલ આવે છે ને? પણ એવું નથી. તો વસ્તુ સ્થિતિ શું છે, શું થયું? ખરેખર સ્ટેટમેન્ટ આખું કેવું આવવું જોઈએ? મેં મારી આ પર્યાયમાં વાંદરાનું જ્ઞાન કર્યું, ખ્યાલ આવે છે કે નહીં? આ આખું વાક્ય છે. પણ એમાં આ મારી પર્યાયમાં કાઢી નાખ્યું અને મેં વાંદરાનું જ્ઞાન કર્યું એમ કહેવા, એ કેના જેવું છે કે ભાઈ પાણીનો ગ્લાસ લાવો, એના જેવું કહેવાનું છે, ખ્યાલ આવે ને? વ્યવહારનું વાક્ય છે, એને શોર્ટન કરી નાખવાની પદ્ધતિ છે. હવે અરે ભાઈ કાચના ગ્લાસમાં પાણી ભરીને લાવો, એ આખું વાક્ય છે, ખ્યાલ આવે કે નહીં? તો આખું વાક્ય છે કે જેમ કહેવામાં આવે છે, જેનાથી ખરેખરો મીનિંગ સમજાય તો એને નિશ્ચય કહેવાય. મેં મારી પર્યાયમાં જ્ઞાન કર્યું એમ કહીએ તો ત્યાં પર્યાય એક સમયની છે, એટલે બરાબર છે, બરાબર. મેં જ જ્ઞાન કર્યું એમ કહીએ તો હું તો ત્રિકાળી વસ્તુ છું. એમ થતા ત્રણેય કાળ કઈ પદાર્થમાં એવું ને એવું પરિણામ જ નથી થતું, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે વ્યવહાર નહીં શું કરે છે, આ કોઈકને કોઈકમાં મિક્સ કરીને આવી રીતના વર્ણન કરે છે, બરાબર. હવે નિશ્ચય નહીં શું કરે છે? નિશ્ચય નહીં તેને યથાવત નિરૂપણ કરે છે, તથા કોઈને કોઈમાં મેળવતો નથી, તેથી એવા જ શ્રદ્ધાંતિ સમ્યક તો થાય છે. માટે એવું શ્રદ્ધાંત કરવું, જો નિશ્ચય નહીં વસ્તુ સ્થિતિ જેવી છે એવું જ વર્ણન કરી દે છે. વસ્તુ પદાર્થ અથવા એની જે વ્યવસ્થા જે જાતની છે એનું એવું જ વર્ણન જે કરી નાખે તેને નિશ્ચય નહીં કહેવાય. હવે જેવું હકીકત છે, વાસ્તવિક રીતે જેવું પરિણમન થાય છે એને એવું કહેવું એ જ તો નિશ્ચય છે ને. અને એને એવું ન કહીને કોઈ અન્ય રીતે કહેવું, કોઈને મળાવીને, કોઈ વસ્તુ સ્થિતિને શોર્ટન કરીને, કોઈ પ્રયોજનવશ કોઈ અન્ય રીતે સમજાવવું, તેને વ્યવહાર નહીં કહે છે. ખરેખર વસ્તુ એવી નથી, ખરેખર તો નિશ્ચય છે તેવી છે. માટે જેવી છે એવું માન્યતા કરીએ, નિશ્ચય જેવી માન્યતા કરીએ તો સાચું છે, વ્યવહાર જેવી માન્યતા કરીએ તો એવી ખરેખર છે નહીં, માટે એ ખોટું નિર્ણય છે. નિશ્ચય નયનું નિરૂપણ નિશ્ચયનું નિશ્ચયરૂપ અને વ્યવહારનું વ્યવહારરૂપ સિદ્ધાંત કરવું યોગ્ય છે. નિશ્ચયનું નિશ્ચયરૂપ અને વ્યવહારનું વ્યવહારરૂપ એટલે શું? કે નિશ્ચય એ સાચું અને વ્યવહાર એટલે ખરેખર આમ નથી પણ કોઈક પ્રયોજનવશ કીધેલું છે. ખ્યાલ આવ્યો ને? પણ એક જ નયનું શ્રદ્ધાંત થતા તો એકાંત વિદ્યાત્વ થાય છે. જો નિશ્ચય નય એ સાચી વાત કરે છે અને વ્યવહાર નય તદ્દન ખોટી વાત કરે છે એમ પણ નથી. જો બહુ ધ્યાનથી સાંભળવા યોગ્ય વસ્તુ છે અને થોડી ડેલિકેટ વસ્તુ છે, કેમ કે નિશ્ચય અને વ્યવહાર એ બેવ સમ્યક જ્ઞાનના અંશ છે. એટલે ખરેખર બેવ સાચા છે. જે સાવ લૌકિક જૂઠી વાત છે, શું જૂઠી વાત છે? સાવ લૌકિક કે ભાઈ હું અમેરિકાનો દેશ ચલાવું છું, હું ત્યાંનો વડાપ્રધાન છું, હું ત્યાંનો પ્રેસિડેન્ટ છું, એ તો સાવ જૂઠી વાત છે કે નહીં? એની બદલે એમ કહેવું કે ભાઈ જે પણ હતા પેલા ડોનાલ્ડ ટ્રમ્પ અથવા જો બાઇડન એ ત્યાંનો પ્રેસિડેન્ટ છે. ખ્યાલ આવ્યું કે નહીં? તો એ જો બાઇડન ખરેખર તો એક આત્મા છે કે નહીં? એ કોઈ પ્રેસિડેન્ટ કાંઈ નથી. આ તો શું એક પદવીઓ ને અધિકાર ને આ બધું શું છે, એ ખાલી લૌકિક વ્યવસ્થાની વાત છે. બાકી જીવના સ્વરૂપમાં, એના દ્રવ્યમાં, એના સ્વભાવમાં કાંઈ પરિવર્તન આવે છે? કાંઈ પરિવર્તન નથી. આ તો ખોટો અહંકાર ને મિથ્યા માન્યતાની વાત છે. ખ્યાલ આવે છે કે નહીં? તો પણ ખરેખરી વસ્તુ શું છે કે ભાઈ જો બાઇડન જુદું દ્રવ્ય છે, અમેરિકા આખો દેશ જુદું દ્રવ્ય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. આ નિશ્ચય છે અને ખરેખર આવી જ માન્યતા હોવી જોઈએ. તો પણ વ્યવહારથી બોલચાલની ભાષામાં કે ભાઈ હું ત્યાંનો પ્રેસિડેન્ટ નથી, કે ઇન્ડિયાનું કોઈ પણ વ્યક્તિ ત્યાં અમેરિકાનું પ્રેસિડેન્ટ નથી, એ બતાવવા માટે ફક્ત એટલી વાત કરી કે ભાઈ જો બાઇડન નામનો ત્યાંનો એક વ્યક્તિ છે જે ત્યાંનો પ્રેસિડેન્ટ છે. ખ્યાલ આવે છે? એટલે વ્યવહાર એટલી દ્રષ્ટિએ કાર્યકારી છે, એનાથી વિશેષ કંઈ પણ માનવામાં આવે તો મિથ્યા. તો નિશ્ચયનું એટલે જે ખરેખરી વસ્તુ વ્યવસ્થા છે એનું એવું જ નિર્ણય હોવો જોઈએ, અને વ્યવહારનું એટલે ખરેખર જેવી વસ્તુ સ્થિતિ છે એનો એવો જ નિર્ણય હોવો. જે વસ્તુ સ્થિતિ એટલે કે ખરેખર ત્યાં વ્યવહારમાં જે જાતની પદ્ધતિ છે એ પદ્ધતિનો ખાલી એટલું જ્ઞાન કરવા માટે ત્યાં નિર્ણય કરવો, એ જ સાચી માન્યતા છે. નિશ્ચય વડે જે નિરૂપણ કર્યું હોય તે સત્યાર્થ માની તેવું જ શ્રદ્ધાન અંગીકાર કરવું, તથા વ્યવહાર વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માનીને એવું શ્રદ્ધાન છોડવું. જો લૌકિક જુઠ્ઠાની સામે વ્યવહાર સાચું છે પણ નિશ્ચયની સામે વ્યવહાર ખોટું જ છે, એટલે એને ઈ જાતનું જ શ્રદ્ધાન કરવું. બરાબર? ચાલો આગળ 82 ક્વેશ્ચન આપણે જોઈએ છે. જો આપણે ફરીથી શું વાત કરીએ છે, નયોની ચર્ચામાં નિશ્ચય અને વ્યવહાર અને એમાં પણ દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક બધાની વિષય વસ્તુ આપણે જાણી અને વિષય વસ્તુ જાણી અને હવે એમ સમજવાની કોશિશ કરીએ છે કે આ બધું જાણીને ફાયદો શું થયો. ફાયદો શું થયો? કે ભાઈ નિશ્ચયને સાચું માનીને આમ જ છે એમ માન્યતા કરવી, વ્યવહારને આમ નથી અમુક પ્રયોજનવશ ખાલી કીધું છે એનું જ્ઞાન કરવું, બસ આટલું પ્રયોજન છે. ખ્યાલ આવ્યો કે? હવે આપણા શાસ્ત્રમાં પણ આત્માને જ્યારે સમજાવવામાં આવે તો અનેક જગ્યાએ નિશ્ચયથી વાત કરશે, અને અનેક જગ્યાએ વ્યવહારથી વાત કરશે. તો જ્યાં જે અપેક્ષા એ છે એને એ રીતે સમજીને આપણી માન્યતા સમ્યક સાચી કરવી, એ ખરેખર પ્રયોજન છે. ખ્યાલ આવ્યો કે? જો આગળ ક્વેશ્ચન નંબર 82, વ્યવહાર નય અને નિશ્ચય નય નું ફળ શું છે? આ બધું જાણીને આપણને શું ફાયદો થયો? વિતરાગે કહેલો વ્યવહાર અશુભ માંથી બચાવીને જીવને શુભ ભાવમાં લઈ જાય છે. જોયું, જે જીવ સાવ લૌકિક માન્યતામાં પડ્યો હતો અને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં, ખાવા પીવામાં, સાંભળવામાં, સૂંઘવામાં, એમાં સાવ રચ્યો મચ્યો હતો, એની બદલે વ્યવહાર એટલે કે ભાઈ જૈન મંદિર આદિ આવો, દર્શન પૂજન કરો. હવે આ તો હવે કોરોનાની ઇફેક્ટ ઓછી થઈ ગઈ ને, સેકન્ડ વેવ પણ હવે ઓછું થઈ ગયું, તો હવે તો આપણે જૈન મંદિરોમાં પાછા આવવું જોઈએ કે નહીં? ભગવાનના દર્શન આદિ તો કરવા જોઈએ કે નહીં? કે આ ઘરે બેસીને આપણું કાર્ય થઈ જાય, આપણી માન્યતા તો છે ને, ત્યાં જઈને શું ફાયદો? એમ નહીં, લૌકિક કાર્યમાં બહાર નીકળીએ છીએ કે નહીં? હવે ઓફિસ વોફિસ જઈએ છીએ, ખાવા પીવા બહાર જઈએ છીએ કે નહીં? તો એની બદલે હવે મંદિરોમાં પણ જવું જોઈએ. તો વ્યવહારે આપણને શું કહ્યું? કે જે સાવ લૌકિક વ્યક્તિઓ હતા, જે સાવ અશુભમાં પડ્યા હતા, ત્યાંથી બચીને કમસે કમ શુભ ભાવમાં આવ્યા. વ્યવહાર નહીં નું પ્રયોજન એટલું જ હતું. જેવી રીતના કે દ્રવ્યલિંગી મુનિ છે, દ્રવ્યલિંગી મુનિ એટલે જે મુનિરાજ છે, જેમને સમ્યક દર્શન નથી પણ બહારથી 28 મૂળ ગુણનું એકદમ શુદ્ધ પાલન કરે છે. તો જે જીવ આપણી જેમ સમજો સંસારમાં પડ્યો છે, તો પાંચે ઇન્દ્રિયના વિષયોમાં ચકચૂર છે અને નિરંતર અશુભ ભાવ કરે છે, એની બદલે દ્રવ્યલિંગી મુનિરાજ તો ઘણા ઊંચા છે આપણા કરતા. ખ્યાલ આવ્યો કે કમસે કમ આ બધી બહારની પાપ ક્રિયાઓથી બચેલા છે, 28 મૂળ ગુણનું શુદ્ધ પાલન કરે છે, તો એમને પ્રચુર શુભ ભાવ છે. શુભ ભાવના ફળમાં એમને પુણ્ય બંધ તો થાય જ છે કે નહીં? જો શું કહે છે, એ દ્રવ્યલિંગી મુનિ ભગવાને કહેલા વ્રત વગેરે નિરતિચાર પાડે છે. નિરતિચાર એટલે દોષ વગર. ભગવાને જેવા મુનિરાજના વ્રત કયા છે એને દોષ રહિત એકદમ શુદ્ધ પાડે છે, અને તેથી શુભ ભાવ પામીને નવમી ગ્રહવેગ જાય છે. તેથી તે દ્રવ્યલિંગી મુનિને શુભ ભાવના બળથી ઊંચામાં ઊંચી સ્વર્ગ ગતિ મળે છે, નવમી ગ્રહવેગ સુધી જાય છે. તો પણ કેમ કહ્યું? કેમ કે ભલે આ વ્યવહારને લૌકિક અશુભમાંથી બચાવીને શુભમાં લાવે છે, પણ શુભ ભાવ પણ ખરેખરો મોક્ષ માર્ગ નથી. તો દ્રવ્યલિંગી મુનિને શું થાય છે કે ભાઈ સંસાર તો ઉભો જ રહે છે, અને ભગવાને કહેલો નિશ્ચય ધર્મ શું છે? વ્યવહાર શું હતો? અશુભમાંથી બચાવીને શુભમાં લાવ્યો. હવે નિશ્ચય ધર્મ શું છે? કે શુભ અને અશુભ બંનેમાંથી બચાવીને શુદ્ધ ભાવમાં, આત્માના ભાવમાં જીવને લઈ આવે છે. નિશ્ચય શુભ અને અશુભ બંનેથી બચાવીને જીવને શુદ્ધ ભાવમાં મોક્ષમાં લઈ જાય છે. તેનું દ્રષ્ટાંત છે સમ્યક દ્રષ્ટિ, કે જે નિયમથી ચોક્કસપણે મોક્ષ પ્રાપ્ત કરે છે. જો ઘણા લોકોને વિચાર આવે ને કે ભાઈ આપણે ધર્મના નામે કરવાનું શું, આપણે આ પાઠશાળા ભણીએ છીએ, આપણે દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાન પૂજન રોજ કરીએ છીએ, ગુરુદેવશ્રીના સ્વાધ્યાય આદિ સાંભળીએ છીએ, પણ હવે કરવું શું? ભાઈ આપણે પર્યુષણ આદિ પર્વ આવે તો ઉપવાસ કરીએ છીએ, અથવા તો આપણે કોઈ અષ્ટાનિકા આદિ આવે તો પૂજન આદિ કરીએ છીએ, કોઈ પંચકલ્યાણક કેવા કે મહોત્સવ આવે તો આપણે ભક્તિઓ કરીએ છીએ. હવે બધું જ તો અમે કરીએ છીએ, હવે બાકી શું રહી ગયું? ખ્યાલ આવ્યો કે નહીં? જો વ્યવહારથી બધું કરીએ છે, બરાબર છે, કે જે અશુભ ભાવમાં આપણે જોડાયેલા હતા, બહારના ધંધા પાણી, ખાવું પીવું, મોજ મસ્તી મજા, એનાથી બચીને જે દેવશાસ્ત્ર ગુરુની આરાધના, સાધના, ભક્તિ, પૂજા આદિ કાર્ય છે એ વ્યવહારના છે, એમાં આપણે આવી ગયા અને આપણે શુભ ભાવ તો પ્રગટ કરીએ છીએ, પણ હવે કરવું શું? કે ભાઈ નિશ્ચય પ્રગટ કરવું. નિશ્ચય એટલે કે જે સાચી શ્રદ્ધા વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું સમજવું, સમજણ પર આખું જોર છે. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું સમજવું અને સમજીને જેવું સ્વરૂપ છે એવો નિર્ણય કરવો, બસ એ જ એકમાત્ર કરવા યોગ્ય વસ્તુ છે. જો હજી પણ આપણને ક્યાંય અંદરમાં ખૂણે ખૂણે એવી શ્રદ્ધા કે માન્યતા છે કે અરે મારું શરીર કેટલું રૂપાળું છે, અરે આમાં કઈ રોગ ના હોવો જોઈએ, મને કોરોના ના થવું જોઈએ, આ વેક્સિન લઈ લો, આમ કરી લો, તેમ કરી લો, ખ્યાલ આવે છે કે નહીં? તો આ શરીર માટે ભયભીત છે કે નહીં જીવ? બસ ત્યાં જ એનું મિથ્યાત્વ રહેલું છે કે જે જીવ પોતે એક અખંડ જુદી વસ્તુ છે. શરીર જીવનું કઈ કરતું નથી, જીવ શરીરનું કઈ કરતું નથી. આવું હોવા છતાં પોતાને આ શરીરથી ભિન્ન માની શકતો નથી, એવાને એમાં મિથ્યાત્વમાં પડ્યો છે. બસ એ જ એની ખોટી માન્યતા છે. અને આ માન્યતાને તોડવું શાસ્ત્રના જ્ઞાનના બળથી, કે ભાઈ આ શરીર ભિન્ન છે, એમાં તો જે થવાનું છે એ થાય જ છે, પુણ્ય પાપના આધારે કર્માધીન વસ્તુ છે, અને આ આત્મા ભિન્ન છે એનો તો જ્ઞાન આદિ સ્વભાવ છે અને જ્ઞાન આદિ કાર્ય કરે છે. બસ આવો ટીકો એકદમ દ્રઢ નિશ્ચય કરવો એ કરવા યોગ્ય વસ્તુ છે. ખ્યાલ આવે ને? આ નિશ્ચય વ્યવહારને જાણીને ફળ શું નીકળે, ઇવેન્ચ્યુઅલી ક્રક્સ શું, કે ભાઈ આ વસ્તુ કરવા યોગ્ય છે એ નિર્ણય નીકળે છે. ખ્યાલ આવ્યો કે? તો જો સામે પછી શિષ્ય પ્રશ્ન પૂછે છે, ક્વેશ્ચન નંબર 83 માં મોક્ષ માર્ગ પ્રકાશક માંથી લીધું છે કે ભાઈ જૈન શાસ્ત્રમાં તો બંને નયોનું વર્ણન કર્યું છે ને, નિશ્ચય નયનું પણ વર્ણન કર્યું છે, વ્યવહાર નયનું પણ વર્ણન કર્યું છે, હા, તો બંને નયોનું ગ્રહણ કરવું એમ કીધું છે. તો અમે તો બંનેનું ગ્રહણ કરીએ છીએ કે અમે નિશ્ચયને પણ સાચો માનીએ છીએ ને વ્યવહારને પણ સાચો માનીએ છીએ. હવે એમાં શું ખોટું? ખ્યાલ આવે છે કે નહીં? બંને વસ્તુ સાચી જ છે ભાઈ, કે આત્માનો અનુભવ કરવો જોઈએ, અમે ના નથી પાડતા, કરવો જ જોઈએ, પણ સાથે દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન પણ, એટલે પૂજા ભક્તિ પણ આદિ કરવી જોઈએ કે નહીં? હા, ઉપવાસ આદિ પણ કરવા જોઈએ કે નહીં? જો હવે એને અહીંયા જવાબ આપે છે, જો જૈન માર્ગમાં કોઈ ટેકાણે તો નિશ્ચયની મુખ્યતાથી વ્યાખ્યાન, મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેનો તેને તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું, અને કોઈ ટેકાણે વ્યવહારની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણવું. જો આપણને શું લાગે છે કે ભાઈ હા, આત્માનો અનુભવ તો કરવો જોઈએ, બરાબર વાત છે, પણ સાથે સાથે શ્રાવકના શટ આવશ્યક પણ કીધા છે કે નહીં? દેવ દેવ શું દેવ દર્શન, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન, આ છ વસ્તુ કીધી છે, દેવ પૂજા આદિ, તો આપણે બધું કરવું જોઈએ કે નહીં? તો જો કઈ વસ્તુને કયા એંગલથી વાત કહેવામાં આવે છે એ સમજવું જોઈએ. શાસ્ત્રમાં જ કીધું છે કે સમ્યક દર્શન, મોક્ષ મહેલ કી પ્રથમ સીડી, છ ટાળામાં આવે છે ને, મોક્ષ મહેલ કી પ્રથમ સીડી, જ્યાં બિન જ્ઞાન ચરિત્રા સમ્યકતા ન લહે સો ભવ્ય ધારો દર્શન પવિત્ર. કે ભાઈ તમે સમ્યક દર્શનને સૌથી પહેલા ધારણ કરો, કે એના વગર તો જ્ઞાન અને ચારિત્ર તો પણ સમ્યકતા પ્રાપ્ત કરતા નથી. એટલે આપણે ગમે તેટલું શાસ્ત્ર વાંચન કરીએ, જ્ઞાન ભેગું કરીએ, અને ગમે તેટલા ચારિત્ર કરીએ, શટ આવશ્યક કરીએ, ઉપવાસ આદિ કરીએ, આપણે ચોવિયાર આદિ કરી નાખીએ, પાણી ગળેલું વાપરીએ, બધું કરીએ, પણ સમ્યક દર્શન વિના આ બધું સમ્યકતા પ્રાપ્ત કરતું નથી. એનો શું મતલબ? કે સૌથી પહેલું મોક્ષ મહેલ કી પ્રથમ સીડી, સૌથી પહેલું સોપાન શું છે? સમ્યક દર્શનને પ્રાપ્ત કરો, એવું કહ્યું છે ને શાસ્ત્રમાં. અને બીજી બાજુ શું કહે છે કે ભાઈ શટ આવશ્યક તમારે કરવા જોઈએ, દેવ પૂજા, ગુરુ પાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનં ચેતી ગૃહસ્થાણમ ષટ કર્માણી દિને દિને. ભાઈ આ છ આવશ્યક ગૃહસ્થોએ દિને દિને રોજ કરવા જ જોઈએ. તો બોલો, એક બાજુ કહે છે કે સમ્યક દર્શન પ્રગટ કરો અને એ જ કરવા યોગ્ય છે, એક બાજુ અહીંયા કે જે ષટ આવશ્યક કરો ને એ જ કરવા યોગ્ય છે. હવે માનવું શું? અથવા તો બેવ, અમે તો બેવ માનીએ છીએ કે ભાઈ સમ્યક દર્શન પણ કરવા યોગ્ય છે અને ષટ આવશ્યક પણ કરવા યોગ્ય છે. જો આમ નથી, કયું કથન નિશ્ચય નહીનું છે અને કયું કથન વ્યવહાર નહીનું છે એ પહેલા સમજવું પડશે. ખ્યાલ આવે છે કે નહીં? આ ષટ આવશ્યક જે કીધું છે એ કરવા યોગ્ય છે, બિલકુલ સાચી વાત, પણ વ્યવહાર ન એ કરવા યોગ્ય છે. એનો મતલબ શું કે જે લૌકિક પાપ આરંભાથી આપણે પડેલા છીએ કે નહીં, હા, ધંધા પાણીમાં આપણને દિવસમાં એક કલાક સ્વાધ્યાયનો ટાઈમ નથી. હવે અત્યારનો તો લોકડાઉન છે તો આપણને મંદિર જઈને ભગવાનના દર્શન કરવાનો રસ નથી. ખ્યાલ આવે છે ને? રસ નથી કેમ કહું છું? આપણે બહાનું શું કરીએ કે અરે ભાઈ મંદિર બંધ છે, લોકડાઉન છે, ક્યાં બહાર નીકળીએ? પણ જે બીજી બધી એસેન્શિયલ વસ્તુઓ છે એના માટે બહાર નીકળીએ છીએ કે નહીં? તો ભગવાનના મંદિરના દર્શન કરવાનો અંદરથી ભાવ આવવો જોઈએ. જો ભાવ આવે તો ખરેખર ભગવાનના દર્શન કરવા જાય જ છૂટકો. ખ્યાલ આવે છે કે નહીં? તો જો એ તો કરવા યોગ્ય છે, પણ તો પણ એ વ્યવહાર નહીનું વર્ણન છે. વ્યવહાર નહીનું વર્ણન કેમ છે? કેમ કે નિશ્ચયમાં ખરેખર પોતાના આત્માનો અનુભવ કરવો એ જ એક ખરોખરો નિશ્ચય છે. તો નિશ્ચયને નિશ્ચય તરીકે જાણવું અને વ્યવહારને વ્યવહાર તરીકે જાણવું, એટલે કે નિશ્ચયને સત્યાર્થ છે, આ પોતાના આત્માનો અનુભવ કરવો જ એક સુખનું કારણ છે, એ સાચી વસ્તુ છે. અને વ્યવહારને એટલે કે આ ષટ આવશ્યક એ નિમિત્તની અપેક્ષાએ ઉપચાર કર્યો છે. એટલે કે આ છ વસ્તુ જે દેવ પૂજા સ્વાધ્યાય આદિ કરવાથી કરવાથી ખરેખર મારા ભાવ શુભ ભાવ થાય છે, એમનામાં કઈ ફરક નથી પડતો. તો એને એ રીતે જાણવું જોઈએ અને એ પ્રમાણે જાણવાનું નામ બંને લયોનું ગ્રહણ છે. નિશ્ચયને નિશ્ચય રીતે અને વ્યવહારને વ્યવહાર રીતે જાણવું એનું નામ બંને લયોનું ગ્રહણ છે. બંને લયોનું ગ્રહણ એટલે કે વ્યવહારને ઉપચાર તરીકે જાણવું અને નિશ્ચયને ખરેખરું છે એમ જાણવું. ખ્યાલ આવ્યો ને? પણ બંને લયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણીને આ પ્રમાણે પણ છે ને આ પ્રમાણે પણ છે એવા બ્રહ્મરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કયા નથી. જેવી રીતના આપણા આપણા ઘરે આપણા સગા કાકા હોય ને, પપ્પાના ભાઈ, તો એને પણ કાકા કહીએ, અને રસ્તામાં આમ તેમ કોઈ પણ જણા વડીલ વ્યક્તિ મળી જાય તો એને પણ કાકા કહી દઈએ કે નહીં? હવે એ વડીલ વ્યક્તિ જે રસ્તામાં મળ્યા એને પણ કાકા કહીએ છીએ ને, આપણા ઘરના સગા કાકાને કાકા કહીએ છીએ, પણ એ બે કાકામાં ફરક છે કે નહીં? જે સગા કાકા છે એ તો આપણા હૃદયના વધારે નિકટ છે, આપણે એની સાથે રહીએ છીએ, રોજનો આપણો એમની સાથે રાગ આદિનો સંબંધ છે. અને રસ્તામાં જે મળ્યા એ તો ક્ષણિક સંબંધ છે, એને તો આપણે ખાલી ઉપચારથી, ખાલી એક વ્યવહારથી એમને કાકા કહીને બોલાવ્યા હતા. એવી જ રીતે જ્યાં કરવા યોગ્ય આ ષટ આવશ્યક કયા અને કરવા યોગ્ય એકમાત્ર સમ્યક દર્શન, ગુરુદેવ શ્રી કહે છે ને એક જ આવશ્યક કરવા યોગ્ય છે પોતાના આત્માનો અનુભવ, તો એ કહ્યું. તો બેમાં નિશ્ચય વ્યવહાર જેવો ફરક છે કે નિશ્ચયથી તો આમ જ કરવું જોઈએ, આમ જ કરવા યોગ્ય છે, અને પેલું વ્યવહારથી આમ કરવું જોઈએ શુભ ભાવમાં આવવા માટે. ખ્યાલ આવ્યો ને? એટલો ફરક છે. જો આ રીતે આપણો નિશ્ચય વ્યવહાર નહીં, જે એની આખી ચર્ચા, એની વિસ્તૃત ચર્ચા આપણે ઘણા ક્વેશ્ચન્સથી કરતા આવ્યા છે, એના ભેદ પ્રભેદમાં દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક સદભૂત અસદભૂત સાત નયો આદિ એ બધી ચર્ચા અહીંયા પૂરી થાય છે. હવે જો થોડો કંઈક નવો વિષય આવે છે એને ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ, એની વિશેષ ચર્ચા પછી કરશું. નયના બીજી રીતે કયા પ્રકાર છે? ક્વેશ્ચન નંબર 84. નયના બીજી રીતે કયા પ્રકાર છે? એક કીધું નિશ્ચય અને વ્યવહાર, એનું આખું પ્રકરણ ખોલ્યું, એના ભેદ પ્રભેદ આપણે જોયા, એનું વિસ્તારથી ચર્ચા કરી, હવે એ પ્રકરણને બંધ કર્યું. હવે નયના બીજી રીતે પ્રકાર ત્રણ પ્રકાર છે: શબ્દ નય, અર્થ નય અને જ્ઞાન નય. જો આ બહુ સમજવા યોગ્ય વસ્તુ છે. જેવી રીતના સમજો કે આપણે કહીએ, આપણે શબ્દ બોલીએ, સાકર, હું અહીંયાથી બોલું છું શબ્દ, સમજો મેં શબ્દ કીધો કે ગાડી. હવે મેં ગાડી શબ્દ કીધો, એ શબ્દ છે, હું બોલું છું એ શબ્દ છે, એ શબ્દ છે ને, એ શબ્દની અંદર કંઈ જ્ઞાન નથી, એ તો પૂતગલ પરમાણુનો સ્કંધ છે ને. ભાષા વર્ગણા એ તો પૂતગલ પરમાણુનો સ્કંધ છે, એની અંદર કંઈ જ્ઞાન નથી. બરાબર? તો જે શબ્દ જે છે એ શબ્દનો સ્કંધ, એને શબ્દ નહીં કહેવાય છે. જો હવે એ શબ્દથી તમને જે જ્ઞાન થયું ને, હવે ગાડી કહેતા બધાને પોતપોતાની ગાડીનો વિચાર આવે કે નહીં? તો ગાડી એ બે અક્ષર, એ તો ફક્ત શબ્દ છે, એની પાછળ જે જ્ઞાન રહેલું છે વિચાર, આપણું જીવનું જ્ઞાન, એ જ્ઞાન નહીં છે. બરાબર? અને જે પદાર્થ એકચ્યુઅલી જે ફિઝિકલ ગાડી જે આપણા કદાચ પાર્કિંગ લોટમાં કે કંઈક ઊભી હશે ને, એ તો અર્થ નહીં, હા શબ્દ નહીં, અર્થ નહીં. અર્થ નહીં એટલે પદાર્થ જેની ચર્ચા ચાલે છે તે પદાર્થ પોતે, અને જ્ઞાન નહીં એટલે જીવનું જ્ઞાન જેમાં એ વસ્તુ સમજાય. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે આની પરિભાષા વાંચીએ, આગળની ચર્ચા પછી કરશું. જો શબ્દ નહીં, જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થનું પ્રતિપાદન શબ્દ દ્વારા થાય છે. કોઈ પણ પદાર્થને આપણે જ્ઞાનમાં જાણીએ, સમજો મેં મારા જ્ઞાનમાં કંઈક પદાર્થ જાણ્યો, હવે મારે તમને કહેવો હોય, મારે તમને કહેવું હોય તો મારે શબ્દ દ્વારા કહેવું પડે છે ને. જેવી રીતના અરિયન પરમાત્મા પોતાના કેવળ જ્ઞાનમાં લોકાલોકને જાણે છે, પણ એ લોકાલોકને જાણે છે તો એમના જ્ઞાનથી સીધું મને જ્ઞાન નથી થતું. સમોશરણમાં જે જીવો બેઠા હોય છે તો અરિયન ભગવાનના જ્ઞાનથી એમને સીધું જ્ઞાન નથી થઈ જતું. તો કેવી રીતના થાય છે કે અરિયંત ભગવાનને દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ થાય છે. દિવ્ય ધ્વનિ શું છે? ભાષા વર્ગના છે, એ શબ્દ છે. એ શબ્દ જ્યારે ભવ્ય જીવોના કાનમાં પડે તો એનાથી તેમને જ્ઞાન થાય છે. બરાબર? તો આ શબ્દ શું છે? એ શબ્દ એ જાણેલા પદાર્થનું પ્રતિપાદન કરનાર એક સાધન છે. જે અરિયંત પરમાત્માએ જે જાણ્યું એને પ્રતિપાદન કરવાનું સાધન એ શબ્દ છે. માટે શબ્દને શબ્દ નહીં કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જે શબ્દથી પદાર્થનું વર્ણન કરવામાં આવે તેને શબ્દ નહીં કહે છે. જેમ કે સાકર શબ્દ તે શબ્દ નહીંનો વિષય છે. આપણે સાકર કહીએ, સાકર નામનો જે પદાર્થ છે એને કહેવાની, એને કહેવાના શબ્દો, ખ્યાલ આવે છે ને, એને શબ્દ નહીં કહેવાય છે. બીજું અર્થ નહીં. જ્ઞાનનો વિષય પદાર્થ છે માટે નહીંથી પ્રતિપાદિત કરવામાં આવતા પદાર્થને એને પણ નહીં કહેવાય છે. મારે સાકર નામના પદાર્થનું વર્ણન કરવું છે, હું તો ફક્ત અક્ષર કહું છું સાકર. બરાબર? મારા જ્ઞાનમાં સાકર રહેલી છે, જ્ઞાનમાં તે સાકરનું જ્ઞાન રહેલું છે અને હું વર્ણન કરું છું સાકર. અને એ જે ત્રીજો પદાર્થ જે છે, એ પદાર્થ પોતે જેનું વર્ણન કરવામાં આવી રહ્યું છે એને અર્થ નહીં કહેવાય છે. જેમ કે સાકર શબ્દનો વાચ્ય પદાર્થ તે અર્થ નહીંનો વિષય છે. બરાબર? શબ્દ નહીં એટલે અક્ષર, અર્થ નહીં એટલે જેનું વર્ણન કરવામાં આવે છે તે પદાર્થ. બરાબર? હવે ત્રીજું જ્ઞાન નહીં. વાસ્તવિક પ્રમાણ જ્ઞાન છે તે જ્યારે એક દેશ ગ્રાહી થાય ત્યારે તેને નહીં કહે છે, માટે તેને જ્ઞાન નહીં કહે છે. જે સાકર નામનો પદાર્થ છે એ પદાર્થનું પ્રમાણ જ્ઞાન, દરેક પડખાથી જ્યારે એનું જ્ઞાન થઈ જાય તો એને પ્રમાણ જ્ઞાન કહેવાય. પણ એ પ્રમાણ જ્ઞાન એ જ્ઞાનનો એક પ્રકાર છે. હવે જ્યારે એને કોઈ એક પડખાથી જાણીએ એ પદાર્થને, તો તેને જ્ઞાન નહીં કહેવામાં આવે છે. ખ્યાલ આવે ને? પેલું પ્રમાણ જ્ઞાન નહીં નથી, એ તો પ્રમાણ છે, એનો એક અંશ કે સાકરને કોઈ એક નહીંથી જાણવું. હવે સમજો મેં સાકર કીધું તો મારા કહેલા શબ્દને તમે સાંભળ્યું, એ શબ્દને સાંભળીને તમને જે જ્ઞાન થયું તેને જ્ઞાન નહીં કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેમ કે સાકર પદાર્થનું અનુભવન રૂપ જ્ઞાન તે જ્ઞાન નહીંનો વિષય છે. એ પદાર્થ, કોઈ બી પદાર્થને કહેનારા શબ્દો તે શબ્દ નહીં, એ પદાર્થ પોતે તે અર્થ નહીં, અને એનું જ્ઞાન તે જ્ઞાન નહીં. બરાબર? હવે જો જ્ઞાનાત્મક નહીં તે પરમાર્થથી નહીં છે અને વાક્ય ઉપચારથી નહીં છે. બરાબર? આ જે શબ્દ છે એ શબ્દ ખરેખર નય નથી, શબ્દ તો પુદ્ગલ વર્ગના છે. બરાબર, જે પદાર્થની વાત કરવામાં આવે છે એ પદાર્થ પણ કાં તો પુદ્ગલ છે અથવા છ દ્રવ્યમાંથી કોઈ પણ હોઈ શકે ને, એટલે રૂપી અથવા અરૂપી કોઈ પણ પદાર્થ હોઈ શકે. હવે જેવી રીતના આપણે આકાશની વાત કરી શકીએ તો આકાશ દ્રવ્ય છે, આકાશ દ્રવ્યને કે બોલનારા શબ્દો, એને સમજાવનારા શબ્દો, કે આકાશ અનંત છે, અનંત છે, અનંત છે, તો એને સમજાવનારા શબ્દો તે શબ્દ નહીં, એ પદાર્થ પોતે તે અર્થ નહીં, અને એ પદાર્થને જાણનારું જ્ઞાન તે જ્ઞાન નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે વાત શું ચાલે છે કે નય, નય એટલે સમ્યક શ્રુત જ્ઞાનનો એક એવો અંશ જે પદાર્થના એક પડખાને જ જાણે છે, બધા પડખાને નથી જાણતું, એવા અંશને નય જ્ઞાન કહેવામાં આવે છે. એ નય જ્ઞાનના નિશ્ચય વ્યવહાર ભેદો આપણે પહેલા જોઈ લીધા, હવે એને બીજી રીતે ભેદ કરવાની પદ્ધતિ તો આ શબ્દ નય, અર્થ નય અને જ્ઞાન નયની પદ્ધતિ છે. એનું વિશેષ પણ આ પ્રશ્નોત્તર માળામાં છે, એની ચર્ચા આપણે પછી કરશું. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માત નો જય હો. હવે અહીંયા સોલ સાયન્સના ક્લાસ 2 મિનિટમાં શરૂ થશે, બધાને લાભ લેવા વિનંતી. જય જીનેન્દ્ર બધાને.